भव संभव भीति भेदनम सुख संपात करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। संवत 2067 अषाढ़ वद पांचम नाग पंचमी। नाग पांचम कैसे ने अच्छा तारीख 20/7/11 बुधवार पूर्व पहलू तरंग 49 में धर्म शुद्धि माटे धर्मदेव नी विचारणा अने श्री हरि ने जनोई नु मुहूर्त जोड़ायु। धर्मदेवे चारे वर्णना लोकों ने मंत्र दीक्षा आपी अने तेवो तेना गुरु थिया। एमने सद्गुरु रामानंद स्वामीए आ अधिकार आप्यो हतो के मुमुक्षु जीव होय तमारे शरणे आवे एने तमारे मंत्र दीक्षा आपी। सामान्य मंत्र आपो बस विशेष मंत्र आपो। आवुं रामानंद स्वामीए कह्युं तुं एटले ए पण दीक्षा आपता मंत्र आपता बाकी आम मंत्र आपवानो अधिकार जे धर्म धरंधर आचार्यो होय एमने होय छे। आ अधिकार धर्मदेवने अपायो माटे धर्मदेव पण आचार्य कहेवाय। એટલે પોતે આ મંત્ર દીક્ષા આશ્રિતજનોને આપતા। આ જગતમાં સંપ્રદાયોનો કોઈ પાર નથી। લગભગ બધા કાંતા અને કનકને હરવા જ લૂંટવા જ બેઠા હોય છે એવું કહેવાનું થાય છે, અથવા તો લૂંટવા લાગ્યા છે। માંસ તથા દારૂ જ ઉદ્ધાર કરનારા છે એમ માનવા લાગ્યા છે। ધીમે ધીમે માણસની આમાં સહજ રુચિ હોવાથી સ્વાદમાં સ્પર્શમાં રૂપમાં એટલે અતિ સમૃદ્ધિમાં આળોટતા ધર્માચાર્યો પછી ભાન ભૂલીને જાણે કે આ જ ધર્મ છે એવું માનવા લાગે છે। અતિશય આની પ્રાપ્તિ અને સુખ અને સમૃદ્ધિ જ્યારે એને ચારેક ઓરથી ભીમા લે છે ને ત્યારે એના વિચારો ફરી જાય છે। એટલે આવું લખ્યું કે લગભગ બધા સંપ્રદાયો સંપ્રદાયો એટલે સંપ્રદાયના આચાર્યો કાંતા અને કનકને હરવા લૂંટવા લાગ્યા છે, તેમજ માંસ તથા દારૂ ઉદ્ધાર કરનારા છે એમ માનવા લાગ્યા છે। ભયંકર વ્યસન થઈ ગયા હોય પછી પ્રતિપાદન એવું બધું કરવું પડે, શું કરે। વાસ્તવમાં જે નરકના દ્વાર છે તેને તેઓ મોક્ષનું દ્વાર માની બેઠા છે। હવે એ ધર્માચાર્યો જગતનું શું કલ્યાણ કરે, એ સંપ્રદાયોમાં જીવના મોક્ષ કેવી રીતે થાય। આવા જે બધા ગુરુઓ થયા છે તે તો જમપુરીના નિવાસી છે। ધર્મદેવે બધું જોયું વિચાર્યું કે આવા બધા નકામા ગુરુઓએ મોક્ષનું દ્વાર તો બંધ કરી દીધું છે, પછી ધર્મદેવે આ મોક્ષનો માર્ગ તૈયાર કર્યો। હવે એ નીચે વર્ણન આવે છે। પહેલાના યુગમાં યાને કે સતયુગ આદિમાં જે વેદોની રીત હતી તે ધર્મદેવે મનમાં વિચારી, શુદ્ધ જૂની વૈદિક પ્રણાલિકાને વિચારી। આ વિચારી શકવું એ પણ નાની હુની વાત નથી, બહુ શુદ્ધ મનના તીવ્ર બુદ્ધિના ભગવત ભક્તો જ પ્રભુ પ્રેરણાથી આવા વિચારો કરી શકે છે, જે બીજાને માટે તો બહુ દુર્લભ હોય છે। મનમાં વિચાર્યું અને પછી નરનારાયણ દેવનું ધ્યાન કર્યું, શુદ્ધ વૈદિક પરંપરાનો વિચાર કર્યો, મોક્ષના માર્ગનો સારી રીતે વિચાર કર્યો. પછી દાદાને એમ થયું કે મારા વિચારો તો આમાં કેટલાક કામ લાગશે, હું તો કેટલુંક વિચારી શકીશ, માટે આમાં મારે તો પરમેશ્વરને જ પ્રાર્થવા જોશે, સહાયમાં લેવા જોશે, મદદ મારે ખુલ્લે આમ માગવી પડશે. એટલે ધર્મદેવ ધ્યાન કરવા લાગ્યા, નરનારાયણ દેવનું પ્રાર્થના કરે છે, મદદ માગે છે. અદ્ભુત કથા છે. નરનારાયણ દરસહી દીને વેદ કો રહસ્ય સબહી કીને. ધ્યાન ધર્યું, પ્રાર્થના કરી, એટલે નરનારાયણ દેવે ધર્મદેવને સાક્ષાત દર્શન દીધા. દર્શન દીધા એટલું નહીં, પરંતુ ધર્મદાદાને જે શુદ્ધ પરંપરા વૈદિક વિચાર જોઈતા હતા એ ખુદ નરનારાયણ ભગવાને એમને કહ્યા. આ કથા ક્યાંય નથી, આમાં છે. વેદ કે જો જીવન હે જે હું તવ પુત્ર ઘનશ્યામ હે તે હું. ભગવાન નરનારાયણે ધર્મદેવને સાક્ષાત દર્શન દઈને આ સ્પષ્ટતા કરી નાખી કે તમે જે વેદને સર્વોપરી માનો છો, જે વેદનો શુદ્ધ માર્ગ છે તેનો વિચાર કરવા બેઠા છો, કલ્યાણના રસ્તામાં જે કંઈ આડખીલી રૂપ હોય એને તજવા અને મુમુક્ષુ કંઈ ભટકી ન જાય એને માટેનો સીધો સરળ સુંદર વૈદિક રસ્તો જ્યારે ખોળો છો, ત્યારે એક વાત કહી દઉં કે વેદનું જે જીવન છે ને એ તો તમારો દીકરો આ ઘનશ્યામ છે. બોલો, વો તો તમારે ખોળે રમે હે.
સ્વધર્મ કહે જસ રીતિ, સ્વધર્મ કહે જસ રીતિ, તસ જાનના પરમ પ્રીતિ, તસ જાનના પરમ પ્રીતિ, ઓ તસ જાનના પરમ પ્રીતિ, ઓ તસ
સર્વે. વેદનું જીવન તમારો લાડલો ઘનશ્યામ છે, તમે જે બાબતનો વિચાર કરવા બેઠા છો એની તમારે કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આ તમારો દીકરો ઘનશ્યામ જે રીત બતાવે તે રીતને જ તમે પરમ પ્રીતિથી માની લેજો, એ જ વૈદિક શુદ્ધ પારંપારિક કલ્યાણની રીત છે. મમજો.
સ્વધર્મ કહે જસ રીતિ,
આ તમારો ઘનશ્યામ જે ધર્મ કહે જે રીત કહે,
તસ જાનના પરમ પ્રીતિ, હો તસ જાનના પરમ,
તેને પરમ પ્રેમથી તમારે ધર્મ માર્ગ સમજવો, મોક્ષ માર્ગ સમજવો.
વેદ પ્રસન્ન હોત તે જોઈ,
બસ એને જોઈને જ વેદ પ્રસન્ન થઈ જશે.
ઓ વેદ પ્રસન્ન હોત તે જોઈ, વેદ પ્રસન્ન હોત,
વેદ એમાં જ પ્રસન્ન થાય છે.
એસે યહ તવ સુત હે સોઈ,
દીકરો છે ઈ બોલે, વેદ ઈ બોલે, ધર્મ ઈ બોલે, રીત ઈ બોલે, કલ્યાણ નો માર્ગ એમાં જ વેદ પ્રસન્ન થાય છે.
સનાતન દેવ હમારે જો, ઇન તુ હમ માનત હે સો,
ઇન તુ હમ માનત હે સો,
દેવા સનાતન દેવ હમારે સો ઇનકો હમ માનત હે સો
સનાતન સર્વોપરી જે એક પરમેશ્વર છે એ જ અમારા પરમેશ્વર આ તમારા દીકરા ઘનશ્યામ છે એવી હાવ ચોખવટ કરી નાખી સનાતન દેવ હમારે જો અમારા સનાતન સર્વોપરી જે કોઈ એક સુપ્રીમ ગોડ કહેવાય એ આ તમારા ઘનશ્યામ છે ધર્મદેવ ઇનકો હમ માનત હે સો એને જ અમે અમારા સનાતન સર્વોપરી ભગવાન માનીએ છીએ એમ નરનારાયણ બોલ્યા હાવ ખુલ્લું બોલ્યા પછી એક ખેદ વ્યક્ત કર્યો
સબ પર હમકુ માનત દેવા
પરંતુ સમજતા નથી એવા જે દેવો છે તે અમને સર્વથી પર માને છે અમને નરનારાયણને સર્વોપરી માને છે પરંતુ એ દેવોની સમજ ઠીક નથી અમે નરનારાયણ સર્વોપરી નથી સર્વોપરી તો આ તમારા દીકરા ઘનશ્યામ છે
દેવ કે દેવ હોય કે એવા
એ તો દેવોના પણ દેવો છે એમ તમે માનો
સબ કે કારણ હોય કે તે હો ઉપાસિક આપે હોત હે એ હું
હવે એક વાત છે કે માની લો આ ઘનશ્યામ તમારા સનાતન સર્વોપરી ઇષ્ટ દેવ છે અમે એમ ઘનશ્યામને માનીએ છીએ દેવતાઓ અમને સર્વથી પર માને છે માનો કે અમે દેવોના પણ દેવ હોઈએ સમજાણો છીએ નહીં છતાં પણ દેવોના દેવ તો તમારા પુત્ર ઘનશ્યામ જ છે અને વળી સબકે કારણ હોય કે તે હું દેવોના દેવ સર્વોપરી સર્વનું કારણ છે છતાં પણ આ ઘનશ્યામ પોતે ઉપાસક કે ભક્ત દાસ હોય ને એમ વર્તે છે પરંતુ એ ઉપાસક નથી ભક્ત નથી દાસ નથી એ તો સ્વતંત્ર સર્વોપરી પરમેશ્વર છે એ ભલે દાસની રીતે ભક્તની રીતે વર્તે છે પરંતુ તમે ભૂલા પડતા નહીં આવો નરનારાયણ ભગવાને ઘનશ્યામજીનું માહિત્યમ કહ્યું વિશેષમાં એમ કહ્યું કે આવું વર્તન બીજાથી થઈ શકે નહીં તેઓ મોટા થશે ત્યારે બધે ભક્તો વચ્ચે વિચરણ કરશે જ્યાં જ્યાં પૃથ્વી ઉપર ઋષિ મુનિ તપસ્વી સંતો ભક્તો હશે ત્યાં એને દર્શન દેવા એની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ કરાવવા એના મનોરથ સિદ્ધ કરવા આ ત્યાં જશે
ભક્ત કે ભક્ત હરિ હોવત જબ હુ
ભક્ત કે ભક્ત હરિ હોવત જબ હુ
સબસે બડે તો રહે તબ
સબસે બડે તો રહે તબ
યાકી મોટપ ન ઘટે કોઉં કરી કે
યાકી મોટપ ન ઘટે કોઉં કરી કે
એસે ગુણ રહે યામે ભરી કે
એસે ગુણ રહે યામે ભરી કે
બહુ સરસ વાત કરે છે હે ધરમ દાદા આ તમારા ઘનશ્યામ બધાય ભક્તના ભક્ત થઈને વર્તે છે તોય પણ એ બધાથી મોટા જ છે ભલે બધાના દાસ થઈને નાનામાં નાના થઈને વર્તે છે તો પણ તે બધાના ઉપરી છે, સમર્થ છે, મોટા છે અને સ્વતંત્ર છે. સબસે બડે તો રહે તો એ બધાથી મોટા જ રહેવાના.
યાકી મોટપ ન ઘટે કૌ કરી કે
ગમે કરીને આની મોટપ ઘટતી નથી. કે ગમે એમ નાના થઈને દાસ થઈને વર્તે તો પણ મોટા છે, એ મોટા જ છે. ક્યારેય મોટા નાના થઈ જતા નથી. મોટા મફતના બીવે છે કે અમે નાના થઈને વરચ્યું તો નાના થઈ જાવ, જે છે એ જ રે. ગભરાવાની ક્યારેય જરૂર નથી.
એસે ગુણ રહે આમે ભરી કે
માણસને ક્યારેક ક્યારેક એવો ડર લાગે છે કે હું નાનો થઈ જઈશ, હું હલકો દેખાયશ, મારું પાછું માન નહીં રહે, મને બધા પાછા કંઈક જરા ન્યૂન ન સમજી લે એમ. અને માણસને પાછી પોતાની નબળાઈની ખબર તો હોય છે, છતાંય પણ દિલમાં એમ રહે છે કે એ મારા પૂરતું રહો, મારી નબળાઈ, મારી ખોટ ખામણ, મારી વાસના, મારું અહમ, મારા દોષો હું જ જાણું, અને મારે કહેવા હોય ને એને જ કહું, બાકીનો કોઈ જાણી જાય તો એ મને મંજૂર નથી. હવે ભગવાનને જણાવવા હોય તું જવાનો કા, તને મંજૂર હોય કે ન હોય, તું જન્મ ને મર ત્યાં સુધી તારી નબળાઈ ને તારા દોષોને સદૈવ ઢાંકતો રહીશ. કોઈકની આગળ મોટા રહેવા અને પ્રભાવ પાડવા, પણ સર્વોપરી શ્રી હરિ જેથી જેને તારી નબળાઈ ને દોષો દેખાડવાના હશે એને તું ગમે એટલા ટાંગા પછાડીશ ને તોય બતાવી દે. તું એવો વેમમાં હશ કે એ જાણતો નથી, પણ ઓલા જાણતા હોય ને, દાંતમાં દાંત કાઢતા હોય ને, ઉપરથી આપણે મોટા હોય એટલે આપણને પાછા દંડવટ કરીને પગે લાગીને પાછા વખાણતા હોય. એ તો એનો જે ને ઉપલો જે સદાચાર છે એનું એ પાલન કરતા હોય. મનમાં તે સમજતા હોય બાપજીમાં આટલી વાતની ઘણી બધી ખોટો છે, પણ હવે એ મોટા, બીજું હું આપણને એનાથી ક્યાંક ક્યાંક સારું બળ મળે છે, કંઈક શીખામણી મળે છે, માટે મોટા અમારી તો એમ મોટે ભાલતી હોય. બોલો, બાકી તમને ન સમજાતું એવું થોડું બુદ્ધું છો કાંઈ? બધાનું બધાને બધી ખબર પડે છે આજકાલ. માટે ક્યારેય આપણે એમ ન સમજવું કે મારામાં જે ખોટ છે, ખામી છે, નબળાઈ છે એને આ ન જાણતા છોકરાએ જાણે જાત તો. આપણે ખોટું વેમમાં રહેવું નહીં, બીજા વેમમાં નથી. એટલી બધી મનુષ્ય મૂર્ખાઈ કરે છે કે એની કોઈ સીમા નથી. એને એમ છે કે મારી ખોટ, દોષ, વાસના, નબળાઈ આ બધા ન જાણે એમ. રવા દે, તું તારી નબળાઈ જેટલી નથી જાણતો એટલી નબળાઈ બીજાને પરમેશ્વર જણાવે છે સત્સંગના છોકરાની રીતે. એટલે એ ભગવાનના હાથની વાત છે, કેટલા કોના મનમાં કોને કેટલા વજનદાર રાખવા. આપણે બળે એ કાંઈ થાય એમ નથી. માટે આપણે ડબલ રોલ માર્યા વગેરે જેવા છીએ એવા નિખાલસ, નિષ્કપટ, સરળપણે આ સત્સંગમાં ભજન સેવા ભક્તિ ક્રિયા કરીએ ધારું તો કલ્યાણમાં વાંધો નહીં આવે. નહીં તો અંતકાળે પછી ગોટા બહુ વળશે, દેહ છોડતી વખતે લોસા વળશે. એ બધું મારા બેટાનું છેલ્લે એ વખતે નડે છે. અત્યારે તો દિંડક હાલ્યું જાય છે, પણ જ્યારે આપણે નિતાંતપણે પરમેશ્વરના સ્વરૂપમાં જોડાવાનું થાય છે ને ત્યારે આ બધો કચરો મારો બેટો નડે છે. તમે ઘરમાં કે બાથરૂમમાં પાણી ને કચરો બધું વેરો અને હાવણો ફેરવો તો આખા બાથરૂમમાં એ કચરું ક્યાંય ન નડે, તમારે હાવણ એવું જાય. પણ જ્યાં જાળીમાં પાણી જતું હોય ને છેલ્લે એ ન્યાય આ બધું કચરું ભરાય અને એ પાણીને ન જવા દે, એ છેલ્લે એ જાળીમાં બધું ભરાય. બાકી આખી સોકડીમાં આખા રૂમમાં તમે તમારે ગમે એટલું કચરું હોય ને એ તમે તમારે કાંઈ નડે નહીં, આમ હાવણો કરો તો આમ જાય ને આમ જાય. પણ જ્યાં પાણી જાય છે ત્યાં જ્યારે જાળી આડું આવે ને ત્યારે મારે બેઠું એવું નડે, એ તમારે હાથે કરીને લેવું પડે. એ ખાંદો હોય, કદડો હોય, ગંધારું હોય, પણ તમારે પછી હાથે કરીને પકડવું પડે. નો ગમે તોય લઈને કચરા પેટીમાં નાખવું પડે. એમ આપણા દોષો, આપણી નબળાઈ જે કાંઈ હશે તે આમ તો વાંધો નહીં આવે, પણ જે દી ભગવાનમાં બધી વૃત્તિઓ જોડવાનું છેલ્લું ટાણું આવશે ને તે દી કસરું બધું જાળી આડું આવશે. પછી તમારે હાથે કરીને ખાંધો તમારા કારણ શરીરનો પકડીને એક બાજુ કરવો પડશે, નિહાળો સોટી ગયો છે જાળિયારે. તે નહીં તમારી વૃત્તિઓ ભગવાનમાં જવા દે, નહીં મૂવો ત્યાંથી આઘો જાય અને ભારે કઠણાઈ થાય. એ વખતે હોફમેન્ડનો પાર નહીં, આયુષ્યની તો આમ મિનિટું ગણાતી હોય કે એક ગ્યાક એ રહ્યા, એક ગ્યાક એ રહ્યા. માટે પૂર્વ તૈયારીથી અત્યારથી જે જે નબળાઈ પરમેશ્વર દેખાડે છે તેને ટાળ્યાની ખૂબ ચીવટ રાખીને પોતે શુદ્ધ થઈ જવું, વહેલી તકે શુદ્ધ થઈ જવું. મારા બાપ, સમજી જવું, હારા હાચા શુદ્ધ થઈ જવું. બીજાને હાચા હારા શુદ્ધ બતાવવા કરતાં હકીકત આપણે એમ થઈ જવું. માણા માત્રને બીજાને હું શુદ્ધ છું, સર્વોપરી છું, ડાયો છું એવો જેટલો બતાવવાનો આગ્રહ રહે છે એટલું પોતે પોતાને શુદ્ધ કરવાનું તાન રહેતું નથી. આ બહુ મોટી તકલીફ છે, બહુ મોટી તકલીફ છે. જ્યાં હોય ને આ તકલીફ દેખાય છે. હારા હારા ભગત એકાંતિક કહેવાતા હોય, સંત કહેવાતા હોય, ઝીણી બુદ્ધિ વાળાને ડાયા કહેવાતા હોય, જે આમ કથા એકાગ્ર મનથી સાંભળતા હોય ને બધું લેખ લેખ કરતા હોય, ન્યાય આ બધી અશુદ્ધિ દેખાય છે. અને બિચારા મથે છે એ ખરા, પણ ટાળી શકતા નથી ને માન એને વાંકો ને વાંકો રાખે, સીધો ઊભો જ નથી રહેવા દેતું. અહમ બેન્ડ વાળી દેશ, હું કરતા છું, હું શ્રેષ્ઠ છું, ડાયો છું, સમજું છું, જાણું છું, આગળ છું તમારા કરતા. આવી જે ભાવનાઓ સત્સંગમાં લઈને ફરે છે ને એ બુદ્ધુ બધા જાડધારાઓ ઘણું મહેનત કરે છતાં સુધરી શકતા નથી. અહમ પડ્યું મેલ્યા વગર આ માર્ગમાં પ્રગતિ થતી જ નથી. આધ્યાત્મિક માર્ગ એટલે અહમને મારીને ભૂકો કરીને કાઢી નાખવાનો માર્ગ છે. એમાં એ અહમ લઈને જીવે છે, હવે ક્યાંથી એની પ્રગતિ થાય? મને કયો લ્યો, કહાં સે વો હો સકેગા? ગજબની વાત છે. ઘણાને પોતાનું એટલું બધું માધ્યમ વધી જાય છે કે સત્સંગમાં એને કોઈનું માધ્યમ જ રહેતું નથી. મોટા મોટાને પણ ગૌણ માનવા લાગે છે. પ્રથમ મોટા માનતો હોય, ઘણા વર્ષો એને મોટા માનીને એની પાસેથી ઘણું શીખ્યો હોય, હાથ જોડીને વર્ત્યો હોય, દીન ભાવે એનો દાસ થઈને વર્ષો જીવા પછી પણ માણસને એક દી એમ થવા માંડે છે કે એ હવે મારાથી પાછળ છે ને હું એનાથી મોર થઈ ગયો છું, હવે તો હું આગળ નીકળી ગયો છું, ભગવાનની વધારે નજીક થઈ ગયો છું, એના કરતાં પણ મારા મોક્ષને જતન કરીને આજ દી સુધી જેણે જાળવો, આજ દી સુધી હું જેના પાસેથી બધું જ શીખ્યો, પણ હવે તો હું એટલું બધું એની પાસે હતું એ બધું શીખી ગયો છું, અને મારી મેળે પણ હું કેટલું શીખી ગયો છું ને ભગવાનની નજીક થઈ ગયો છું, અને ભગવાને મને જે જ્ઞાન આપ્યું છે ને મને જે શીખવાડ્યું છે ને એ તો એને પાસે નથી, હવે જેણે મને અહીં સુધી લાવ્યો છે ને એની પાસે નથી, હવે તો એના કરતાં આગળ છું, આવું થવા માંડે છું. બોલો, આપણને દેખાય કે આને હવે આદિ સુધી મહિમાન નિષ્ઠા બધું હતું પણ હવે નથી રહ્યું, હવે આને એમ થાય છે કે મને જે સમજણ પડે છે એ કોઈને પડતી નથી. મોટા મોટા સંતો આગળ હાથ જોડીને બેહતો હોય, દીન થઈને વરતતો હોય, આહુડાની ધારુ થતી હોય, ઓલા જે કે એ મગજ આંક્યા વગર માની લેતો હોય એ બધું બંધ થઈ જાય, પછી બધી વાતમાં મગજ હાલે અને આંચકો મારીને કહી દે એ મને ન મનાય. પહેલાં આવું ન હોય કાંઈ, પહેલાં તો એમ જ હોય તમે કહો છો એ જ સાચું, મને શું ખબર પડે? પછી એમ થઈ જાય છે તમને શું ખબર પડે? તમે એમાં ન ખબર પડે, તમે ન જાણો, હું જ જાણું. આમ જ્યારે થઈ જાય ત્યારે સમજવું કે પરમેશ્વરનો કાં પોતાના કોઈ મોટેરાનો આના ઉપર ખરેખર કુરાજી પહોંચ્યો છે, માટે આની બુદ્ધિ હવે બગડે છે, આસુરી થતી જાય છે, અને આને જાતે દાડે બહુ મોટું કલ્યાણના માર્ગમાં અને આ લોકના જીવનમાં જીવન પૂરું કરવામાં એ મોટું વિઘ્ન આવશે. લાંબુ નહીં હાલે, કારણ કે એ બહુ ખોટે માર્ગે ગયો. જેના જીવનભર દાસ રહેવાનું હતું, જેની આગળ કદી હું બુદ્ધિશાળી છું કે ડાયો છું કે મને ખબર પડે છે એવો ભાવ જરાય આવવા નહોતો દેવાનો, ત્યાં એ આ બધું માંડ્યો પ્રગટ કરવા. કોઈને મોટા નથી માની શકતો, બધામાં ખોટો દેખાય છે, બધામાં ભૂલ્યો દેખાય છે. એટલે કોઈ એને મન મોટેરા કે જેની વાત આંખે વીંચીને માની લેવાય એવા ન રહ્યા. લ્યો હવે શું થાય એનું મન કયો જોઈ, એ ઓક્સિજનના બાટલા ઉપર કેટલા દાડા કાઢે, આને મગજ બગડ્યું કહેવાય, આને સેવા કરી કરી નહીં ઊંધું વાળ્યું કહેવાય. સમજાણો, ધ્યાન ધરી ધરી નહીં ઊંધું વાળ્યું, કીર્તન ભક્તિ કારી કરી નહીં ઊંધું વાળ્યું, હવને રાજી કરતા કરતા આ તો પોતે રાજી થઈ ગયો. હવે બીજા રાજી રહે કે ન રહે એની એને ઉપાધિ ન રહી, આંચકા માંડ્યો મારવા, માંડ્યો ડીંગા દેવા. દશા શું થાય માટે એ તપાસજો કે આપણને બીજાનું મહાત્મ્ય વધે છે કે ઘટે છે. આપણને આ સુધી લાવનારા ડાયા ડાયા જે કોઈ સંતો હરિભક્તો છે કે જેનાથી આપણને પુષ્કળ મળ્યું છે, આજ દિવસ સુધી મળ્યું છે, હવે બંધ થઈ ગયું, હવે આપણે હીરો થઈ ગયા ને એ ઝીરો થઈ ગયા, મારા દીકરાનું એ કઈ રીત થાય. પણ આને એમ માંડે છે થાવા કે હવે હું જ કાંઈક છું, હવે એ કેટલા દાડા સત્સંગમાં કાઢી શકશે બોલો, નાકે નળિયું ઘાલી છે. હે, માટે જીવનમાં પાંચ મોટેરા નક્કી કરજો, બે ત્રણ હરિભગત, બે ચાર સાધુ, કે આ જેમ કે એમ જ હોય એવા નક્કી કરજો. એમાં મારી બુદ્ધિનું કે મારા ડાપણનું કંઈ આવે જ નહીં, આ બોલ્યા એટલે ભગવાન બોલ્યા, તો આ સત્સંગમાં નભાહે, નહીતર દેશ કાળે ઉડી જાહો. મન મહા વિચિત્ર છે અને આપણા કારણ શરીરના અતિ વિચિત્ર દોષો છે જેને ઓળખવા બહુ કઠણ છે. લોભની લાળઈ બહુ ઝીણી છે, માનની લાળઈ બહુ ઝીણી છે, વાસનાની લાળઈ બહુ ઝીણી છે. ગમે એટલું આપણે આ બધાને ઓળખ્યા હોય તોય પણ એની બાબતમાં હજી ઘણીક રીતે અજ્ઞાની હોઈએ છીએ અને ત્યાં થાપ ખાઈ જઈએ છીએ. બોલો, દાસ થવાથી કોઈ દી કોઈની મોટપ ક્યારેય જાતી નથી. બીજાને મોટા માનવા એ જ સાચી મોટપ છે, પણ જીવથી આ મોટપ અંગીકાર થતી નથી. અને બીજા પોતાને મોટા માને એને એ મોટપ કહે છે, પણ એ મોટપ નથી. સાચી મોટપ આપણી એ છે કે આપણે એને મોટા માની શકીએ, એના દાસ થઈને ગોલા થઈને જીવી શકીએ, એ મુક્તપણું છે, એ મોટપ છે, એ જ કલ્યાણનો. ભૂલા પડ્યા વગર નિર્વિઘ્ન ભગવાનની મૂર્તિ સુધી પહોંચવાનો માર્ગ છે. સારું મૂર્ખાઈ કરવી, મનમાં બિવેશ કે હું જો નાનો થઈને વર્તીશ તો મારું ધૈર્ય પછ કાંઈ નહીં હાલવા દે, હું કહું એમ કાંઈ નહીં થાય અહીંયા, અને પછી બધું બગડશે. જીવને એમ છે કે હું કહું એમ થાય ને, હું કહું એમ બધું હાલે ને અહીંયા, તો જ બધું હરખ્યું સુધરે, તો જ બધું સારું થાય. આવું જીવને ઘમંડ છે. બીજા કે એમ થાય ને તો બધું જ બગડી જાય, હું કહું એમ થાય ને તો જ બધું સુધરી જાય, આવું બધા જીવને ડાપણ છે. મારું હાલે તો જ હરખું થાય એમ, તું કોક કે એમ કહીને તો જ બધું હરખું હાલે એમ છે ને, હરખું થાય એમ છે. આ પરમ સત્ય જ્ઞાન છે, નગ્ન સત્ય કહેવાય આને. પણ જીવને એમ છે કે હું કહું એમ જો બધું થાય તો જ હરખું થાય, નહીતર બધું ધણોત પણોત થઈ જશે, કોઈને કાંઈ ભાન પડતી નથી, તને નથી પડતી, બધાને પડે છે. તમારા ગ્રસ્થ આશ્રમમાં એમ, અમારા આશ્રમમાં એમ, દુઃખનું મૂળ બધાનામાં રહેલો અહમ છે અને એ અસુર છે, મોટો રાક્ષસ. આપણે બધા એમ કહીએ છીએ કે રાક્ષસથી શેઠું રહેવું, કુસંગીથી શેઠું રહેવું, પણ અહંકાર છે એ જ રાક્ષસ છે, ક્યાં શેઠે જવું. એ જ મોટો કુસંગીનો રાજા છે, કુસંગ નહીં સર્વે કુસંગ એમાં જ પ્રગટે છે. હવે ક્યાં શેઠે જવું, એને તો આપણે સંપૂર્ણપણે ધારણ કર્યો હોય છે, અહંકારને, માનને, અભિમાનને, ડાપણને, બુદ્ધિના દાંડિયાને તો પૂરેપૂરો પકડીને બેઠા હોય. જે કલ્યાણમાં સંપૂર્ણ રીતે નડે છે એને તો આપણે સંપૂર્ણ પ્રેમ કરીને જાળવી રાખ્યો હોય છે. એને કોઈ તોડવા આવે, મોડવા આવે તો એની અરે વેર થઈ જાય, આંટી ઉપડી જાય, પછી એની વાત ગમે નહીં, એના દર્શન ગમે નહીં, એના વિચાર ગમે નહીં, આવું થઈ પડે છે. હવે કહો લ્યો, આમાં ભગવાનને સંતો હારે પ્રેમ ક્યાં છે? આપણને તો આપણા અહંકાર હારે બરાબરની પ્રીતિ છે. જેને ઠામકો માની નાખવાનો છે ને એને જાળવવા સારું તો કેટલાય વાના કરીએ છીએ હાન પીડે. શેન બલિયારી, એક શબ્દ ખોટો હોય તો પાછો દેજો. હે, આ તો ઊંડી કથા હાલે. યાકી મોટપન ઘટે કઉ કરી કે, આપણે જો મોટા હોઈએ તો કોઈની ઘટાડી મોટપ ક્યારેય ઘટતી જ નથી, બીવાની કોઈ જરૂર જ નથી. મોટપ ઘટી જવાની બીક એને જ લાગે છે કે જે ખરેખર નાના હોય અને મોટા રહેવા મતતા હોય. આવા દંભી ડોળિયાને બહુ બીક લાગે કે હું ખુલ્લો થઈ જાય, મારી મોટપ જતી રહેશે, બધા ઉપર મારું વજન થઈ જતું રહેશે, પછી હું કહું એમ પાછું અહીં કાંઈ હાલશે નહીં અને મારે પાછું હવના દાસ થઈને જીવવું પડશે. હા, એ તો થવા જ નથી દેવું. ગમે એમ કરીને મારે થોંટે મોઢું છેવટ લાલ રાખીને હવની ઉપર રહેવું છે. આવા અહંકારી માની માણસો આધ્યાત્મિક માર્ગના મળ જેવા છે. આ તો બહુ દુઃખરૂપ છે. આવા જ્યાં હોય ને ત્યાં હવને દુઃખ હોય, એને તો હોય જ. એ સુખી થાય નહીં, કોઈને સુખી થવા દે નહીં. અહંકાર, માન, અભિમાન, જેને વાતની વાતે હું હું એમ જ થતા કરે, મારું હું, એને બીજા બધા હાવ ગૌણ લાગે, ધ્યાનમાં જ નહીં ને. બીજાની વાત, બીજાના વિચાર, બીજાની બુદ્ધિ, બીજાની શ્રેષ્ઠતા, બીજાની મોટાઈ, બીજાનું અતિ ઉત્તમમાં ઉત્તમ ભગવાન પમાડનારું એવું જે દાસપણું, એ એને ધ્યાનમાં જ નહીં ને. દાસ થઈને વર્તે ને એને તો આવડે અહંકારી હાવ ભોઠ સમજે છે. હો, એને બોટ સમજે. જે ઊંચામાં ઊંચી તાકાતને સામર્થ્ય છે ને પુરુષોત્તમને પામવાની, દાસપણું એ જ એનામાં આવી ગયું હોય ને, એને થાવ મૂર્ખને ફોટો સમજે. એ તમે એમ રહીએ કહો મારું કામ નહીં, તમને કાંઈ ખબર ન પડે એટલે તમે જેમ બધા કે એમ કર્યા કરો, અમને જ બધી ખબર પડે, એમ એના મનમાં થાય છે. લ્યો, આવું થઈ જાય છે અજ્ઞાન, વિચિત્ર અજ્ઞાન થાય છે. તું જેને કાંઈ ખબર નથી પડતી એમ કહે છે, એ જેટલો સુખી છે, એ જેટલો સ્પીડમાં ભગવાન તરફ જાય છે અને એ જેટલો ઝડપથી ભગવાનને પામી જશે, એ માઇલો તારામાં કાંઈ આજીવન આવવાનું નથી. તારે જેટલો તને મોટો માનવો એટલે માની લે, ડાયો માનવો એટલો માન, હોશિયાર માનવો એટલો માન, ચતુર માનવો એટલો માન, જે માનવો એ માની લે, અને બીજાને જેટલા ભોટ માનવા એટલા માન. હાલ જોશું અંતકાળે ભોટ ભગવાનને પામે છે તું, કલ્યાણ એનું થાય છે તારું, આજીવન સુખ વધારે એ ભોગવીને જીવશે કે તું, જોઈ લેહું ભેગાઈશું તો. કોણ આનંદપૂર્ણ સુખમય પ્રભુ પ્રસન્નતા અર્થે અને સંતો ભક્તોને રાજીના રેડ કરી દેવા અર્થે શ્વાસોશ્વાસ લઈને જીવો, તું કે બોલ્યો? ખબર પડી જાય, આમથી ખબર પડે કોકને જરાક ધ્યાન પડતું હોય તો. આમ વાત છે, માટે બીવો નહીં કે દાસ થવામાં આપણે નાના થઈ જવું ને બધા આપણી માછડી બહેન, આપણે એ કેમ કરવું પડશે? એટલે ભાઈ, એ કેમ કરવું પડે? એમાં જ આપણું સારું રહે, આપણે ઇન્દ્રિય અંતકરણ કે એમાં શું સારું છે? મનને ગુરુ કરો છો, તમારી બુદ્ધિને ગુરુ કરો છો, તમારા ડાપણને ગુરુ કરો છો ને એના ગોલા થઈને વર્તો છો, એના કરતાં આ સભામાં બેઠેલો નાનામાં નાનો ભગત હોય ને એને ગુરુ કરીને એ કેમ કરો ને તો ઝટ પૂરું થાય એમ છે. આત્યંતિક કલ્યાણનું કાર્ય ઝટ પૂરું થાય એમ છે. આપણે ઇન્દ્રિયંકરને મનને બુદ્ધિ કેમ કરવામાં જ બહુ વાલ લાગે એમ છે. ઈવડે એને જ આદી સુધી આપણને ભગવાન પાસે નથી જવા દીધા. લ્યો, હજી એને એને ગુરુ રાખવા જ. હે, આપણા ઇન્દ્રિયંકરણ જ મોટા મતપન છે. બોલો, એ જ મોટા કાબા વિચિત્ર અસુરો છે, એની યારે મિત્ર જારી રાખવી છે? એ તો કોઈ દી હવળું હુજવા દેવા નથી. આ કીધું તમને, હજી કોઈ દી હુજવા દીધું નથી ને, ક્યાંથી હુજવા દે? હજી સમજીને જે આ સત્સંગમાં ડાયા મોટા સમજણા સંતો છે, હરિભક્તો છે, એમને મોટા જ માનવા જોઈએ. ક્યારેય એમને ગૌણ માનવા નહીં, નાના માનવા નહીં, પોતાને ક્યારેય એનાથી મોટા સારા બુદ્ધિશાળી ડાયા સમજી લેવાની ભૂલ કરવી નહીં. બહુ તકલીફ થાય હો, પોતાને ક્યારેય એનાથી વધારે ભગવાનની નજીક સમજી લેવા નહીં, પછી છે ને રોવાના દાડા આવે હો. હા, જેને ગૌણ માની લીધા હોય, નાના માનીને જેની વાત સાંભળતા જ ન હોય ને, પટ્ટી એની ઉતારી નાખતા હોય ને, એના કોઈ સજેશનને ધ્યાનમાં ન લેતા હોય ને, આંચકો મારીને એને બોલતા બંધ કરી દેતા હોય ને, એને આપણે જીવનમાંથી આઘા કરી નાખ્યા હોય, જેની પાસે બેસવા જઈ હાથ જોડીને કાંઈ શિખામણ ન લેતા હોય, એવા જે હોય ને, એના બધાના પગમાં પડીને હોવાર રડીએ ને ત્યારે આપણામાંથી વિઘન જાય, એવા મોટા વિઘન આવી પડશે. જેને ગણતા જ ન હોય ને, એના પગ સાંટવા પડશે. અને તમે જેને ગણતા જ ન હો ને, એને તો વાળય વાંકો નહીં થાય આ સત્સંગમાં, એ તો હસતો હસતો મહારાજના ધામમાં જાહે. અને તમે તમને બહુ ગીણ્યા હશે ને, તો પણ રોઈ રોઈને માથા કૂટશો ને, તો માંડ હરખું આવે તો આવે. સુંદરજીભાઈ બહુ મોટા થઈ ગયા હતા વ્યવહાર માર્ગમાં, સમજ્યા? તે છેલ્લે રાઈડ પડી ગઈ હતી, એવું ને એવું ગંગારામ મલને છૂતું. બોલો, ઘણાને ભગવાન કે મોટા સંતો પ્રેમથી બોલાવે ને, પાસે બેહાડે ને, થોડોક વખાણે ને, થોડાક એને બિરદાવે એના એક બે ગુણને લઈને, એટલે એના મનમાં એમ થાય છે કે તમે બધા મારાથી ગૌણ છો, જો હું કેટલો નજીક છું. રવા દે, ભગવાનને સંતો પણ બહુ સમજણા હોય છે, કાંઈક જરૂર લાગી છે એટલે એમ તને થાબડ્યો છે, બહુ હોશિયારી કરીમાં સમજાણું. દલસુખભાઈને વખાણવાની કોઈ દી જરૂર જ નથી પડી, એટલે ક્યારેય એને વખાણ્યા બિરદાવ્યા નથી. પણ કેટલો વિશ્વાસ હશે ત્યાં બે મંદિરના ટ્રસ્ટી રાખ્યા છે, ક્યારેય વખાણ્યા બિરદાવ્યા નથી સભામાં. તે હું એવા હોય આપણે નાના થઈ ગયા અને આપણને પડખે પડખે હાંક્યા ને બોલાવ્યા ને આમ મોટેરા કર્યા, તે શું આપણે એવા બધા જે પાયાના પથ્થર જેવા હોય એના કરતાં શ્રેષ્ઠ થઈ ગયા? હું કામ મૂર્ખાઈ કરવી જોઈએ? આપણે તો કાંઈક કિચડ કિચડ થતું હશે તો ઓઇલિંગ કરવું પડ્યું છે એમ સમજવું, ભલે એમ ન હોય મોટાના દિલમાં તો પણ આપણે તો એમ જ સમજવું. એટલે વખાણે બિરદાવે તો પણ માન ન આવે. હું કે મને ઓઇલિંગ કરવું પડ્યું, કાંઈક મારું દીકરું મારે અંદરે ઊંડું ઊંડું ઘર્ષણ થતું હશે એટલે આ જરૂર પડતી લાગે છે. અને કિચડ કિચડ બોલે પૈડામાં હંસામાં, એટલે શું કરો તમે? હા, ઓઇલિંગ કરો જ ને. તમારા ઘરમાંય કોઈ બાય ભાઈ બાળક કિચડ કિચડ બોલે, મા બાપ તો તરત જ એનું જે ઓઇલિંગ હોય એ કરવું જ પડે ને. એમાં સત્સંગમાં આવા બધા ઓઇલિંગ કરવાના થતા હોય છે, પણ એને લઈને કોઈએ એમ ન માનવું કે હવે હું બહુ મહાન છું, બહુ મહાન છું, જુઓ મારા વખાણ થયા, મને બિરદાવ્યો, તમે બધા ગૌણ છો, હું જ હવે મહાન. રવા દે કલ્યા, રવા દે અભિમાન લાઈવમાં. આ અભિમાન તને બહુ દુઃખ દે હે. જેમ આપણને લોકો વખાણે માને આગળ લે આગળ બેહાડે, ખૂબ આપણા પ્રત્યે સન્માનને આદરની દ્રષ્ટિ રાખે, ખૂબ હેત મહિમા આપણો રાખે, એમ એમ આપણે તો હાવ દાસ થવું, બધાને હાથ જ જોડવા. અને એક વાત સમજી રાખજો, એવડા એ જ મહાન છે જેથી કરીને આપણને બિરદાવી શકે છે, વખાણી શકે છે, મોટા બનાવી શકે છે. માટે મોટા તો એ જ છે કે જે બીજાને વખાણી શકે, બીજાને મોટા બનાવી શકે, માન આપી શકે. માન જીલનારો મોટો નથી, માન દેનારો મોટો છે. એ પૂજાય છે એ મોટો નથી, પૂજે છે એ મોટો છે. વખણાય છે એ મોટો નથી, વખાણે છે એ મોટો છે. આ હાવ સાચી વાત તમને કરું છું. સ્વામી થઈ જાય છે એ મોટો નથી, દાસ થઈ જાય છે એ મોટો છે, સેવા લે લે કરે બધાની એ મોટો નથી, સેવા બધાની કર કરે એ મહાન છે. પણ મારા દીકરાનું આ જગતમાં આવું ઝીણું જ્ઞાન ને સમજણી તો બહુ ઓછી દેખાય છે, બધે નથી આવતું. વર્ષો સત્સંગ કરવા છતાંય લ્યો, જે દાસ થઈ નાનો રહીને સેવા પૂજા કર્યા કરે એને આપણે બધાય નાનો માની લઈશું. આપણને વખાણે પૂજે ત્યારે આપણને એમ થાય કે જો એનામ કાંઈ નહીં હોય ત્યારે જ મારા વખાણને મારી પૂજાને મારી સેવા કરવા દોડતા હશે ને, રવા દેલ્યા એ ડાયો છે તે એમ કરીને એનું કલ્યાણ કરી લેશે ને. તું મૂર્ખ છો તે મોટો માનીને મૂર્ખા હેરાન થાશ. આજે બધાની સેવા કરે છે ને, બધાની પૂજા કરે છે ને, બધાના વખાણ કરે છે ને, બધાનો દાસ થાય છે ને, એ જ ડાયો છો, એ જ બુદ્ધિશાળી છે, એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે, એ જ એના કલ્યાણના માર્ગમાં કુશળ છે અને એ જ સ્પીડથી પરમેશ્વરમાં અવશ્ય જોડાઈ જશે. અને એવાને જે ભોટ સમજવા, ભોળા સમજવા, મૂર્ખ સમજવા, એના જેવી તો કોઈ અહંકારી વૃત્તિ નહીં, એવાને મહાન સમજે છે એ જ વ્યક્તિ ડાયો છે. પોતાને મહાન સમજે છે ને એને તો મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ નથી. જીવને બીક રહ્યા કરે છે કે હું નાનો થઈ જઈશ, આ બધા પાસા મને નહીં ગણે, એ કેમ મારે પાછું કરવું પડે, તો બધું ઊંધું વળી જાય ને, એટલે તો જ હવળું થાય એમ છે. એ બધા કેમ તું કરી ને તો જ હવળું થાય એમ છે, બધું સરખું થાય એમ છે, હવાનું કરવું હું. એટલે આપણે તો રોજ પરમેશ્વરને પ્રાર્થના કરવી, હે પ્રભુ તમારા સંતો ભક્તોને સમજવાની શક્તિ દેજો મારા બાપ. આપણે એકાબીજાને સમજતા નથી, એના બહુ દુઃખ છે. માણસ માણસને સરખી રીતે સમજે ને તો કોઈ ડખો ને કોઈ દુઃખ રે એમ નથી. અને એક વાત, ભગવાન જેને સમજાઈ જાય ને એને તો ક્યાંય ઘર્ષણ કે ડખો ક્યારેય રહેતો જ નથી. દખા માત્ર ગેરસમજણના ને અજ્ઞાનના જ હોય છે, ઘર્ષણ માત્ર એના જ હોય છે, દુઃખ માત્ર એના જ હોય છે, ક્લેશ જ્યાં છે ત્યાં અજ્ઞાનને ગેરસમજણમાંથી જ હોય છે. માટે જ્યાં જ્યાં આ બધું હોય ત્યાં ત્યાં અવશ્ય આપણે તપાસવું જોઈએ કે કયા અજ્ઞાનમાંથી, કઈ ગેરસમજણમાંથી મારું અંતર એટલું દુઃખી છે ને પીડિત છે ને ઘવાયેલું છે, કયા જ્ઞાનની મારે જરૂર છે ત્યારે, હૃદયમાં કયો મલમ લગાડવાનો છે સમજણનો, એમ વિચારવું. અને પોતે પોતાના હૃદયને સદૈવ પરમેશ્વરના સુખે સુખી રાખવું, પરમેશ્વરના પ્રેમમાં તરબોળ રાખવું, મૂર્તિના સુખમાં તલ્લીન રાખવું. પણ ખોટા રાગ દ્વેષ અહમ મમત્વ આસક્તિ બીજી ત્રીજી કેટલીક આપણી ઉપસવાની વૃત્તિને લઈને હૃદયને હંમેશાને માટે દુઃખીને દુઃખી કર્યા કરવું નહીં. પ્લીઝ હૃદયને દુઃખીને દુઃખી કર્યા કરવું નહીં. આપણે શું દુખિયા રહેવા સારું જન્મા છીએ? આપણને ભગવાને દિલ આપ્યું છે તે ચોવીસે કલાક એને પીડ પીડ કરવા સારું દિલ દીધું છે? ભગવાને આપણને દિલ દીધું છે તે મૂર્તિમાં રાખવા દીધું છે? મૂર્તિમાં તો દુઃખનો સાંટોય નથી, માટે દિલ મૂર્તિમાં રાખવું, બહાર ન કાઢવું, બહાર કાઢી તો એને દુઃખ જ થાય. હે, સરસ મજાની મહારાજે જિંદગી આપી છે ચોવીસે કલાક સુખમાં રહેવા જેવી, પણ તોય આપણે દુઃખમાં રહીએ છીએ. ભગવાનનો જે ભક્ત થાય, ભગવાનનું જે મહાત્મ્ય સમજે, જેને પ્રભુમાં પ્રીત થાય ને જેની વૃત્તિઓ ભગવાનની મૂર્તિમાં સંકળાઈ જાય, એને દુનિયા છે જ નહીં તો દુઃખ ક્યાંથી હોય ભાઈ. પણ આપણે મૂર્તિમાં વૃત્તિઓ રાખતા નથી, એનો મહિમા સમજતા નથી, એમાં દિલ દેતા નથી ને ત્યાં તલ્લીન રહેતા નથી, એટલે આ સંસાર, આ સંસારના વિકાર આપણને નડવાના, કંદડવાના, પીડવાના, કેટલાયનો દ્રોહય કરાવવાના, કેટલાયને આપણે દુઃખી થઈને પાછા પીડીને દુઃખી કરીને દ્રોહ કરવાના, આ બધો ધંધો અહીં ક્યાંક જ કરવાના મરીએ ત્યાં સુધી. માટે ઝટ ભગવાનમાં આપણું દિલ દઈ અને ત્યાં વૃત્તિઓ લગાડીને ભગવાનના સુખમાં તરબોળને તલ્લીન રહીને તો બહુ સારું આપણે ને બીજાને બધાને. વાત આમ છે. હે લ્યો, બીજે ધ્યાન શા સારું દે દે કરીએ છીએ, હું કરવા પણ ભગવાન નથી ધ્યાન કરવા જેવા, ધ્યાન દેવા જેવા. હે, ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ છે જ, તો બીજાની સ્મૃતિ શું કામ? શા હારું મહારાજ છે તો બીજાની સ્મૃતિ શું કામ? શું કરવા? ભગવાન ન હોય તો કોકની સ્મૃતિ રાખવી પડે, કોકમાં ધ્યાન દેવું પડે. જેમાં ધ્યાન દેવા જેવા છે એ છે જ. બોલો, જેમાં વૃત્તિઓ રાખવી પડે ને રાખવા જેવી છે એ તો છે જ. તો પછી બીજામાં સારું ધ્યાન દેવાનું, સારું વૃત્તિઓ રાખવાની, સારું કૂટાવાનું, દુઃખી થવાનું? જો અક્ષરધામના મુક્ત કોઈ દુઃખી થાય, કોઈ હેરાન થાય, કોઈને હેરાન કરે, પોતે હેરાન થાય. કારણ કે એને ખબર છે કે મહારાજમાં ધ્યાન દેવા જેવા મહારાજ મળી ગયા છે, જ્યાં વૃત્તિઓ રાખવી જ ઘટે તેવા મૂર્તિ માન પુરુષોત્તમ છે જ. તો હવે હું કરવા દુઃખી થાઉં? અને આપણને એ સમજ હજી આવી નથી, એ જ્ઞાન જ થયું નથી, માટે પારાવાર આપણે દુઃખી છીએ. ને આપણા દુઃખને લઈને અડખે પડખે વાળાને બધાને પણ દુઃખ થયા કરે છે. આમ થયું રહસ્યની વાત આ છે. આયા નરનારાયણ ભગવાન એટલી બધી સરસ વાત કરે છે, ભક્ત કે ભક્ત હરિ હોવત જબહુ સબસે બળે તોઉ રહે ઉ તબુ. ભગતના ભગત થઈને આ તમારા ઘનશ્યામ રહ્યા છે ને તોય પણ બધાથી મોટા છે જ, મોટા જ રહેવાના. યાકી મોટપ ન ઘટે કોઉ કરી કેમે કરીને આની મોટપ ઘટે એમ જ નથી, કોઈ ઘટાડી શકે એમ જ નથી. એસે ગુણ રહે યામે ભરી કે, એવા ગુણ આમાં અખંડ ભર્યા છે. બસ જેનામાં એવા ગુણ ભર્યા હોય ને હકીકતે એની મોટપ કોઈ ઘટાડી શકે જ નહીં, ઘટે જ નહીં. પણ ગુણ જેનામાં ભર્યા નથી ને એને બીક જ રહેવાની. કારણ કે બમ્બે બમ મોટે ભાંકવાની હોય એટલે ફફડીને જીવવું પડે ને. ખોટી બંદૂક લઈને આમ ઠેરાવી હોય એને બીક હોય, ઓલ્યાને બીક હોય. ખોટી બંદૂક આમ ઠેરાવી હોય તો ઓલ્યાને બીક હોય. મારો બેટો ભડાકો કરશે ને તો માની નાખશે ને આને બીક હોય. જો ખબર પડી ગઈ ને ખોટી છે તો મરી ગયા એમ દંભીને બહુ બીક બિચારા. હે, પણ આ તમારા ઘનશ્યામ તો ખરેખર એસે ગુણ એવા ગુણોથી ભર્યા છે. આ નકલી નથી, અસલી છે. અદભુત વાત આવે. મનુષ્ય દેવ અસુરહી જય તે,
મનુષ્ય દેવ અસુરહી જય તે,
યા કો માનો ન માનો તે તે,
યા કો માનો ન માનો તે તે,
માન કરી મોટકન હોવે.
માન કરી
વા વા નંદાર પ્રભુ વા મસ્ત બોલે છે. માન કરી મોટપન હોવે,
માન કરી મોટપન હોવે,
ન માને કબહુ ન ખોવે,
ન માને કબહુ ન ખોવે,
ન માને કબહુ ન ખોવે,
ન માને કબહુ ન ખોવે.
અદ્ભુત વાત, અદ્ભુત વાત. મનુષ્ય દેવ અસુર હી જેતે, યાકુ માનો ન માનો તેતે. જેટલા મનુષ્ય છે, જેટલા દેવો છે, જેટલા અસુરો છે, તે બધાય આ ઘનશ્યામને માને કે ન માને. સાંભળ્યું? માને કરી મોટપ ન કોવે. બધા માને તો મોટાઈ કઈ વધી જતી નથી તમારા ઘનશ્યામની, અને કોઈ ન માને તો કઈ મોટાઈ ઘટી જતી નથી. મોટાઈ ચીજ એ કંઈક એવી સ્વતંત્ર અને અંગત છે કે એને ને બીજાને કોઈ સંબંધ નથી. આપણી જે મોટાઈ છે તે આપણી છે ને આપણી પોતાની છે, સમજાણો. અને એ આપણને સુખ આપે તો એ આપણી મોટાઈ કહેવાય. હવે જેની મોટાઈ બીજાને વધારે હોય એ કંઈ મોટેપ ન કહેવાય. આપણી મોટેપ એવી હોવી જોઈએ કે દુનિયામાં કોઈ માને તેથી વધે નહીં, કોઈ ન માને એનાથી આપણી મોટપ ઘટે નહીં. આવી મોટપ હોય એને સાચી મોટપ કહેવાય. બોલો, બીજા બધા માને સન્માને પૂજે ત્યારે મોટપ વધે, કોઈ ન માને સન્માને અપમાન કરતા મોટપ આપણી ઘટી જાય. આને મોટપ જ ન કહેવાય, આને તો અહંકાર કહેવાય ને અભિમાન કહેવાય. નોકું પાડજો, સમજાણો. આપણી સાચી મોટપ ને ખોટું સડી ગયેલું માન એ બેમાં ઘણો ભેદ છે.
મનુષ્ય દેવ અસુર હિ જેતે યાકો માનો ન માનો તે માને કરી મોટે ન હોવે ન માને કબૂહ ન ખોવે. વાહ વાહ, જો ભાષાંતર, જેટલા મનુષ્ય દેવ અને અસુર છે તે માને કે ન માને, બધા માને તો મોટાઈ વધતી નથી, અને ન માને તો કાંઈ મોટાઈ ઘટતી નથી. ન માને કબૂહ ન ખોવે, ન માને તો કાંઈ મોટાઈ ખોવાઈ નથી જતી. એમ નામ રે, કોઈ ન માને તોય સાચી મોટે હોય એમ નામ રે. અદભુત વાત છે, બધા માને તો વધે નહીં, બધા ન માને તેથી ઘટે નહીં. આનું નામ સાચી મોટાઈ. વાહ વાહ.
એક કે એક હે રૂપ સદાઈ,
એક એક હે રૂપ સદાઈ,
બઢત ઘટત કબહુ ન તાઈ,
બઢત ઘટત કબહુ ન તાઈ,
હરી કી મોટપ સમજત જેતા,
હરી કી મોટપ
આપ મેં મોટપ આવત દેતા, આપ મેં મોટપ આવત દેતા, આપ મેં મોટપ આવત દેતા,
આપ મેં મોટપ આવત દેતા.
અદ્ભુત વાત કરી નારાયણ પ્રભુ બોલે છે. હે ધરમદેવ, આ ઘનશ્યામનું સ્વરૂપ તો એક સરખું જ છે, તે ક્યારેય વધતું ઘટતું, એ જેવા છે એવા નેવા છે, એને બધા હારા કે યા તો મોળા કે, આમ તો બધાને માટે એવું જ છે. આપણે જે હોઈએ તે જ હોઈએ, કોઈ હારા કે યા મોળા કે, કોઈ ગમે તે આપણે વિશે માને એને કરીને આપણામાં ફેરફાર કાંઈ થઈ જતો નથી. મફત ના દુઃખી થઈશું. હારા માને કે હારા નથી થઈ જતા, મોળા માને કે મોળા નથી થઈ જતા. હે, આ ઘનશ્યામ એક સરખા છે, તે ક્યારેય વધતા ઘટતા નથી, એનું સ્વરૂપ વર્તું કરતું નથી. જે ભગવાનની મોટાઈને જેટલી સમજે છે તેનામાં તેટલી મોટાઈ આવે છે. બોલો, મોટાઈ સમજે એટલી એના મોટાઈ આવે છે. આમ નારાયણ ભગવાન બોલ્યા, ચાર માસ સુધી લાગ લાગટ વરસાદ ખૂબ જ જોરથી વરસતો રહે અને નદીઓમાં જે જળ સમાય નહીં તેથી વધુ સમુદ્રમાં વેગથી જતું રહે છે. 50 કોટી યોજનના વિસ્તારવાળી ભૂમિનું જેટલું પાણી છે તે બધું સમુદ્રમાં જતું રહે છે, પણ ક્યાંય સ્થિર થઈને રહેતું નથી. કદાચ 100 વર્ષ સુધી જમીન ઉપર બિલકુલ વરસાદ વરસે નહીં, છતાં સમુદ્ર સુકાતો નથી, જેવો હોય છે તેવો અખૂટ રહે છે. આ દાખલા આપ્યા. સમુદ્રના કરતા આ શ્રીહરિમાં તો અનંત પાર ગુણ રહ્યા છે ધરમદેવ. જોયું, 4 મહિના સુધી લાડ લાગડ વરસાદ વરસતો રહે, નદીઓમાં પાણી હમાય નહીં, બધું સમુદ્રમાં વેગથી જાય, 50 કોટી યોજનના વિસ્તારવાળી ભૂમિનું જેટલું પાણી છે તે બધું સમુદ્રમાં જતું રહે, તોય સમુદ્ર છલકાય એવો ને એવો સ્થિર થઈને રહે. કદાચ 100 વર્ષ સુધી જમીન ઉપર બિલકુલ ટીપું પાણી જ ન પડે. બોલો, 50 કરોડ ધરતી ઉપરથી એક ટીપું પાણી સમુદ્ર ન મળે તોય સમુદ્ર ઘટે, હુકાય, જેવો હોય એવો નેવો રહેશ. બસ એમ તમારા ઘનશ્યામ જેવા છે એવા નેવા રહેશ. બોલો, સમુદ્રના કરતા આ શ્રી હરિ તો અનંત અપાર ગુણવાન છે, તેનું માપ થતું નથી, છતાં મૂર્ખ હોય છે તે તેનું માપ કરતા હોય છે. મૂર્ખા પાછા માપ બહુ કાઢ્યા કરે, જેનું હોય એનું આટા નહીં અને માપ જ કાઢ્યા કરે, ફૂટપટ્ટી હરખી નહીં અને જ્યાં હોય એના ફૂટપટ્ટી લઈને બેસી જ જાય, 13 ફૂટ થયા લ્યો. એટલે રવા દે, એ બાપા રવા દે, તું આ ધંધો કરીમાં તારું કામ નથી. પરમ પવિત્ર શ્રી નારાયણ ભગવાન આવી રીતે ધર્મદાદાને કહી અને અદૃશ્ય થઈ ગયા. ધર્મદેવ તો તે સમયે ધ્યાન કરતા હતા, સમાધિમાં વ્યા ગયા હતા, તરત સમાધિમાંથી બહાર આવ્યા. અદ્ભુત વાત છે.
જુવતે શિષ હોન જેહી આવે,
શિષ હોન જેહી આવે,
ભક્તિ કે શિષ તાકું કરાવે,
ભક્તિ કે શિષ તાકું કરાવે,
યામે ગુરુ કુલંશન આવે, યામે ગુરુ કુલંશન
યુવતી મોક્ષ હિ પાવે, ही मोक्ष ही पावे,
सहज युवती ही मोक्ष ही पावे,
सहज युवती ही मोक्ष ही पावे।
उद्धव संप्रदाय की जो परंपरा छे के त्रिया त्रिया ने करे उपदेश, ई जे आखो मार्ग छे एनु हवे वर्णन शुरू थाय छे, जे धर्मदेवे प्रवर्तायो छे। धर्मदेव पासे जे बधी महिलाओ भेगी थईने आवी કે અમારા તમે ગુરુ થાવ, ત્યારે ધર્મદેવ એમના ગુરુ ન થયા અને બધી મહિલાઓને એમના પત્ની ભક્તિ દેવીની શિષ્યાઓ બનાવી અને એમના દ્વારા એમને ઉપદેશ આપી અને એનું કલ્યાણ કર્યું, એ જે ઉદ્ધવ સંપ્રદાયની અનુપમ રીત, એની હવે વિચારણા આવે છે, આપણે કાલે લેશું। સહજાનંદ સ્વામી મહારાજની જય।